पद 53 सारा दिल लगा है। પુરુષોનું ચિત્ત હંમેશા ગુણવાન પુરુષોની સ્મૃતિમાં જીવનચરિત્રમાં લખેલું હોય છે. ઉત્તમ આત્માઓ દરેક પદાર્થોમાંથી સમ્યક પરિણમન કેમ કરવું તે જ વિચારતા હોય છે. તેઓનું દિલ સમ્યક ભાવમાં વહેતું હોવાથી તેઓ સત્પુરુષના જીવનમાંથી સત્યને શોધી લે છે. કૃષ્ણજીનું દિલ નેમી પ્રભુના ચરણે લાગેલું હતું. નેમી પ્રભુ પોતાના પરિવાર સાથે દ્વારિકામાં પધારતા કૃષ્ણ મહારાજાએ 18,000 સાધુઓને વંદન કરી ક્ષાયિક સમકિત ઉપાર્જન કર્યું હતું, તેમજ 7મી નરકના ડળિયા ઘટાડીને 3જી નરકના કર્યા હતા. તેમનામાં દેવગુરુ પ્રત્યેની અપ્રતિમ ભક્તિ હતી. રાણી બનવા ઈચ્છતી રાજકન્યાઓને સંયમ માર્ગે વાળતા હતા, તેમજ મોક્ષ માર્ગે સંયમના ઈચ્છુકના અમ્મા પિયા બનતા હતા. એમની 8 પટરાણીઓ પરહેસરની સજ્જાઈમાં સતી તરીકે સ્થાન પામી પ્રાતઃસ્મરણીય બની છે. તેમની ભક્તિની પ્રશંસા આ પદમાં આનંદગંજીએ કરી છે. તેઓ કહે છે કે કૃષ્ણ મહારાજા આવતી 24મા 12મા અમમ નામે તીર્થંકર થવાના છે. તે ભાવિ પ્રભુતાઈ અને ભાવિ પ્રભુતાઈને પ્રગટાવનારી વર્તમાનની કારણ પ્રભુતાઈરૂપ કરણી મારા પ્રાણોથી અધિક પ્રિય લાગવાથી મેં તેમની અહીં પ્રશંસા કરી છે. અમુક વર્ગ તેમને રૂપ આકાર તેમજ નામ ભેદથી તેમની પ્રભુતાઈને ભજે છે, તો તેમને જૈન દર્શન રૂપસ્થ ધ્યાન અને પિંડસ્થ ધ્યાન તરીકે ઓળખાવે છે. નરસિંહ મહેતાએ કૃષ્ણને માથે મોરપીચ, મુગટ, કાને કુંડલ, શરીર પર પિતાંબર રૂપે ભજેલા, તો તેમને તે રૂપે પ્રભુએ દર્શન આપ્યા અને ભાવિમાં મોક્ષ માર્ગે સહચર્ય આપશે. મારું દિલ બંસીવાળા ઉપર લાગી રહ્યું છે. મને એ બંસીવાળો પ્રાણ પ્યારો છે કે જેણે મોરપીછનો મુગુટ અને મગરની આકૃતિના કુંડલ ધારણ કર્યા છે અને પીળા સોનેરી રંગના પિતાંબર અબોટિયા વસ્ત્ર ધારણ કર્યા છે. રાત્રિમાં જેમ જેમ ચંદ્રના પ્રકાશની ચાંદની ખીલે છે તેમ ચકોર આનંદ પામે છે અને બપૈયો વરસાદ વરસતો જોઈ આનંદ પામે છે, તેમ મારું દિલ બંસીવાળા ઉપર લાગ્યું છે. નંદના લાડકવાયા પુત્ર કૃષ્ણ ઉપર લાગ્યું છે. સમતાને પોતાના પ્રાણપ્રિય દુલારાના દર્શન પ્રાપ્ત થયા છે કે જે દર્શન કેવલ જ્ઞાનના ઉદ્યોતને ઉજાળનાર છે. એવું જાણીને દેવલોકમાં રહેલ ગંધર્વ દેવો તેમજ રંભા, ઉર્વશી વગેરે સમત્વ ગુણી સમતાના ગીતગાન કરે છે. તે ઉદ્યોતમય ગુણ શાયિક સમ્યક્ત્વ મારા આત્મામાં પ્રકાશે તે અર્થથી મેં કૃષ્ણજીના ગુણગાન કર્યા છે. જેનું ચિત્ત જેમાં ચોટે પછી તેને તેના સિવાય બીજું કંઈ દેખાતું નથી. ભક્તને મન પ્રભુ એ જ એનું સર્વસ્વ છે. એ પ્રભુને જે રૂપે ચિંતવે છે તે રૂપે પ્રભુના તેને દર્શન થાય છે. પછી તે રૂપ બંસીધરનું હોય કે પ્રશમરસ નિમગ્ન વિતરાગનું હોય તેનો અહીં પ્રશ્ન નથી. એને પોતાને જે ઈષ્ટ હોય તેનામાં તે લીન થઈ શકે છે. મીરાબાઈની ભક્તિ સર્વત્ર સગુણ બ્રહ્મ સ્વરૂપે કૃષ્ણને જ જોતી હતી. તુલસીદાસ સર્વત્ર રામમય જગતને જોતા હતા, એમ અહીં આનંદગંજીની ભક્તિ વ્યવહારથી કૃષ્ણને લાગુ પડે છે. કારણ કે કૃષ્ણનું બાહ્ય રૂપ, હાથમાં વાંસળી, માથા પર મોરનો મુગટ, કાનો પર લટકતા કુંડળો અને શરીરે પીળું વસ્ત્ર છે, તે સ્વરૂપની તેમને લગ્ની લાગેલી છે. પણ નિશ્ચયથી તો તેઓ કૃષ્ણ શાયિક સમકીતી છે અને ભાવિમાં તીર્થંકર થનાર છે, માટે તેમના તે ગુણોની જ ભક્તિ છે. સ્યાદવાદને પામેલ આત્મા સંપ્રદાયવાદી બનતો નથી, તેથી એની વિશાળતા ચારે તરફ હોય છે. કોઈ પણ રૂપમાં રહેલ વ્યક્તિ હોય તે પ્રત્યેકમાંથી ગુણો જ જુએ છે, અને જ્યારે પોતાના કરતાં અધિક ગુણો બીજામાં દેખાય ત્યારે તે ગુણો પોતામાં આવે તે હેતુથી તેઓ તેમની ભક્તિ પણ કરતા હોય છે. તેઓનું સાધ્ય લક્ષ્ય ગુણ પ્રાપ્તિનું હોય છે અને તેમની ભીતરમાં આ ભાવના રમતી હોય છે કે હું આવા ગુણોવાળો ક્યારે બનું. તે આદર્શને લક્ષ્યમાં રાખી વ્યવહારથી તેઓ સગુણ બ્રહ્મ સ્વરૂપે કૃષ્ણની પણ ભક્તિ કરે તો તેમને હરકત આવતી નથી. કારણ કે ગુણ દોષનો વિવેક કરીને ગુણોને પકડવામાં અને દોષોને છોડવામાં તેમની દ્રષ્ટિ વિશુદ્ધતાને ભજતી હોય છે. જ્ઞાની સમકીતીને મિથ્યા જ્ઞાન પણ સમ્યક રૂપે પરિણમતું હોય છે, કેમ કે દોષ દ્રષ્ટિ ચાલી ગઈ હોય છે અને ક્ષીર નિર્ભેદક સમ્યક એવી વિવેક દ્રષ્ટિ ગુણ દ્રષ્ટિનો ઉઘાડ થયો હોય છે. કે જેવી રીતે સ્વયં કૃષ્ણ મહારાજાએ ગંધાતી કૂતરીની લાશમાં પણ તેની મનોહર શ્વેત દંત પંક્તિ જોઈ, આ અભિગમ અનુભૂતિ સંપન્ન સમ્યક્ત્વી વિવેકી આત્માનો હોય છે કે જે આદરણીય છે પણ તે કક્ષાએ પહોંચીને ત્યાં સુધી અનુકરણીય નથી. માટે જેઓમાં આવી વિવેક શક્તિની સૂક્ષ્મતા ન વર્તતી હોય તેઓ આવી રીતે ભક્તિ કરી શકે નહીં. તેમને માટે તો પોતાના દેવની ભક્તિ એ જ સ્વીકાર્ય છે. આનંદગંજી બંસીવાલાને ઉદ્દેશીને પદ લખે નહીં એવી કલ્પના કરવી ઉચિત નથી. આત્મ સ્વરૂપમાં સદા રમમાણ મહાપુરુષોના હૃદય ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય છે. એમનું મનોરાજ્ય અલૌકિક હોય છે. તેઓનો આશય આ રીતે કૃષ્ણની ભક્તિ કરવા દ્વારા પણ ધ્યેયની સ્પષ્ટતા કરવાનો અને ત્યાં અનન્ય ભાવ સ્થાપવાનો હોય છે. તેથી એ ભક્તિના બાહ્ય સ્વરૂપને અને ભક્તિના પાત્રને ગૌણ કરી ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા કરવા ઉપર જ લક્ષ્ય આપે છે. અંદરમાં પ્રકૃષ્ટ યોગબળ ન વર્તે તો આવા પદોની રચના થઈ શકે નહીં, અને માનસિક રીતે અત્યંત નિરપેક્ષતા ન વર્તતી હોય તેમજ સત્ય શોધક સ્વભાવ પરાકાષ્ઠાએ ન પહોંચ્યો હોય ત્યાં સુધી આવા પદોને વાણીનો વિષય બનાવી શકાય નહીં. આનંદગંજીના આ પદની રચના એમ બતાવે છે કે તેઓ જગતથી તદ્દન નિરપેક્ષ, નિસ્પૃહ, અલગારી, મસ્ત ફકીર હતા અને ચિદાનંદની મસ્તીમાં મસ્ત હતા. આ તેઓની મસ્તી અને જગતથી અલિપ્તતા નિકટ મોક્ષને સૂચવે છે.